लंका युद्ध, रामो जय त्यति बलो लक्ष्मणश्च महाबलः, राजा जयति सुग्रीवो राघवेणानु पालितः। राम जी नो जय हो, लक्ष्मण जी नो जय हो, राजा सुग्रीव नो जय हो, एवो जय जयकार करता वानरो राक्षसों ने घेरी वर्या। वानरो पासे अस्त्र शस्त्र नहीं, ते जंगल माथी मोटा मोटा पत्थरों लई आववा लाग्या, वृक्षों उखाड़ी ने लाववा लाग्या, आ वड़े राक्षसों ने मारवा लाग्या, पोताना नखथी राक्षसों ने फाड़ी नाखवा लाग्या। रामजी नी नजर वानरो ऊपर पड़ेली अने तेथी वानरो ने अवलौकिक बर प्राप्त थयो। राम तेज समाविषय वानरा बलिनो अभवन, श्री रामजी नो बर वानरो ने प्राप्त थवाथी वानरोनी जीत थवा लागी अने राक्षसोनो बहु संहार थयो। परम आश्चर्य थयो, रावण ने क्रोध आव्यो, ते पोते जाते युद्ध करवा निकल्यो, अनेक राक्षसो एनी साथे हता। ए चार घोड़ावाला रथ में बैठो हतो, रामजी नी पासे विभीषण ने जोता ज रावण ने अतिशय क्रोध आव्यो कि मारो भाई थईने मारा शत्रु ने मदद करे छे। रावणे विभीषण ऊपर शक्ति प्रहार कर्यो, ते समय लक्ष्मणजी आगर वधीने बाण छोड्यु, ए बाणे शक्ति ने छिन्न भिन्न तो करी पण तेमाथी एक बाण आव्यु अने लक्ष्मणजी नी छाती में वाग्यु। शा शक्ति लक्ष्मण तनु विशेषा मोघ शक्ति तह, सर्वशक्तिओनो आधार तो लक्ष्मणजी छे, लक्ष्मणजी शेष नागनो अवतार छे, आ साधारण शक्ति लक्ष्मणजी ने शू करी शके, पर लक्ष्मणजीए लीला करी शक्तिनो प्रहार थताज लक्ष्मणजी मूर्छावश थई गया। मूर्छित पति तो भूमौ तमादातुम दशाननः, हस्ते स्थूलयितुं शक्तो न बभुवाति विस्मितः। रावणे जोयुं के लक्ष्मणजी मूर्छामां पड्या हता, रावण दौड़तो गयो अने लक्ष्मणजी ने उठाववा प्रयत्न करवा लाग्यो, पण आखू जगत जेना आधारे छे एवा शेष नारायणना स्वरूप लक्ष्मणजी ने सी रीते उठावी शकाय। रावण लक्ष्मणजीनो वजन सहन करी सक्यो नहीं, लक्ष्मणजी ने उठावी सक्यो नहीं। हनुमानजीए जोयु के रावण लक्ष्मणजी ने उठाववा मथी रह्यो हतो, हनुमानजीए दौड़ता जईने रावणनी छाती में मुष्टि प्रहार कर्यो, रावण ने चक्कर आवी गया, ए रुधिर अकवा लाग्यो। हनुमानजीए लक्ष्मणजी ने उठावी लीधा, हनुमानजी जारे उठाववा लाग्या त्यारे लक्ष्मणजी हलका थई गया, रावण एमने उठावी सक्यो नहीं, परंतु हनुमानजी तो अनायसे एमने उठावीने रामजी पासे लई आव्या। लक्ष्मणजी ने मूर्छामां पड़ेला जोईने रामचंद्रजीए विलाप कर्यो, रामचंद्रजीए लक्ष्मणनो मस्तक गोदमां लीधो, विलाप करता रामजी कहेवा लाग्या, जगत में मारा लक्ष्मण जेवो भाई थयो नथी अने थवानो नथी, भाई तू केम बोलतो नथी। मम हित लागी तजेहु पीतु माता सदेहु बिपिन हिम आतप बाता, सो अनुराग कहाँ अब भाई उठू न सुनी मम बच बिकलाई। मने जोई ने तू बहु राजी थतो हतो, आजे तू नाराज थयो छे, मारी ते बहु सेवा करी छे, मारा माटे ते माता पिता नो त्याग कर्यो, पत्नी नो पण त्याग कर्यो, वन मा आवती वखते जेम ते मारू અનુસરણ કર્યું તેમ હવે હું પણ તારી સાથે યમલોકમાં આવીશ. તે સમયે વૈદ્ય સુષેણે રામચંદ્રજીને આશ્વાસન આપતા કહ્યું, દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની વનસ્પતિ છે, એનો રસ લક્ષ્મણજીને આપવામાં આવે તો લક્ષ્મણજીની મૂર્છા વરે, પણ જલ્દી કોઈએ તે વનસ્પતિ લઈ આવવી જોઈએ. સૂર્ય ઉગતા પહેલાં આ વનસ્પતિ અહીં મળી જવી જોઈએ. રઘુનાથજી હનુમાનજી સામે જોયું અને કહ્યું કે તમે આ દિવ્ય વનસ્પતિ લઈ આવો. હનુમાનજી દ્રોણાચલ પર્વત જવા તૈયાર થયા. રાવણને ખબર પડી. રાવણ દોડતો કાલનેમી રાક્ષસ પાસે પહોંચ્યો અને કાલનેમીને કહ્યું કે હનુમાનજી સંજીવની વનસ્પતિ લેવા જાય છે, તું ત્યાં જઈને કંઈક કપટ કરીને વિઘ્ન કર, હનુમાનજીને આવતા વિલંબ થાય તેવું તું કર. કાલનેમીએ કહ્યું, ભાઈ તારા છોકરાઓ મરી ગયા, રાક્ષસની સેનાનો વિનાશ થયો, હવે તું જીવીને શું કરીશ? હવે યુદ્ધમાં કદાચ જીત થાય તો પણ શો લાભ, અને રામજીને યુદ્ધમાં કોણ જીતી શકે? ભજી રઘુપતિ કરું હિત અપના, છાંડું નાથ વૃષા જલપના. કાલ બ્યાલ કર બચ્છક જોઈ, સપને હું સમરકી જીતી સોઈ. શ્રી રામ એ પરમાત્મા છે, કાળના પણ કાળ છે, તું મારું માની જા, રામજીને શરણે જા. રાવણે કાળનેમીને તલવાર બતાવતા કહ્યું, મને તું ડાપણની વાતો સંભળાવે છે? તું મને ઉપદેશ કરવા વાળો, મારો ગુરુ થયો? હું તારે મારી નાખીશ. કાલનેમીએ વિચાર કર્યો કે રાવણના હાથે મરીશ તો મારું મરણ બગડશે, હનુમાનજીના હાથે મરીશ તો મરણ સુધરી જશે, હું હનુમાનજીને રસ્તામાં વિઘ્ન કરીશ. કાલનેમીએ દ્રોણાચલ પર્વત પાસે માયાથી એક આશ્રમ ઊભો કર્યો, એમાં ઋષિનો વેશ ધારણ કરીને બેઠો. હનુમાનજી દોડતા હતા, એમને તરસ લાગી હતી, આ કોઈ ઋષિનો આશ્રમ છે એવું સમજીને હનુમાનજીએ આશ્રમમાં પ્રવેશ કર્યો. ઋષિનો વેશ ધારણ કરીને બેઠેલા કાળનેમીએ કહ્યું, બેટા આવો અહીં બેસો, તમે ચિંતા કરશો નહીં, લક્ષ્મણજી ત્યાં જાગી ગયા છે, અહીં બેઠા બેઠા મને બધું દેખાય છે, હવે ઔષધિની જરૂર નથી, રામજીની જીત થવાની છે. કાલનેમીની ઈચ્છા હનુમાનજીને વાતોમાં રોકી રાખવાની હતી. હનુમાનજીએ કહ્યું, મને તરસ લાગી છે. કાલનેમીએ કમંડરનું જર આપ્યું. હનુમાનજીએ કહ્યું, આ તો બહુ જ ઓછું છે, મને બહુ તરસ લાગી છે. કાલનેમીએ એક નકલી શિષ્યને આજ્ઞા કરી કે હનુમાનજીને સરોવર પાસે લઈ જા, હનુમાનજી ત્યાં તમે સ્નાન કરીને આવો, પછી હું તમને મંત્ર આપીશ, એ મંત્ર ભરે અહીં બેઠા બેઠા મને બધું દેખાય છે. હનુમાનજી મહારાજ જલપાન કરવા સરોવરમાં પ્રવેશ્યા, ત્યાં એક મગરીએ આવીને એમનો પગ પકડ્યો. હનુમાનજીએ પ્રહાર કરીને મગરીનો વિનાશ કર્યો. તે સમયે મગરીમાંથી અપ્સરાનું એક દિવ્ય સ્વરૂપ નીકળ્યું. તે અપ્સરાએ હનુમાનજીને કહ્યું કે ઋષિના શ્રાપથી હું મગરી થઈ હતી, તમે હવે જલ્દી દ્રોણાચલ ઉપર જાઓ, આ જે ઋષિ તમને મળ્યા છે તે ઋષિ નથી પણ કાળનેમી રાક્ષસ છે. આ સાંભળી હનુમાનજી દોડતા આશ્રમે ગયા. કાળનેમીએ નાટક કર્યું. એણે હનુમાનજીને કહ્યું, બેટા તું અહીં આવીને બેસ, હું તને મંત્ર આપું. હનુમાનજીએ કહ્યું, મંત્ર લેતા પહેલાં ગુરુ દક્ષિણા તો આપવી પડે ને. તે જોરથી કાલનેમીને મૃષ્ટિ પ્રહાર કર્યો. કહ કપિ મુનિ ગુરુ દક્ષિણા લેહું, પાછે હમહી મંત્ર તુમ દેહું, શિર લંગુર લપેટી પછારા, નિજ તનુ પ્રગટેશી મરતી બારા. કાળનેમીએ રાક્ષસી સ્વરૂપ પ્રગટ કર્યો, હનુમાનજી સાથે એનું યુદ્ધ થયું, હનુમાનજીએ એનો વિનાશ કર્યો. પછી ત્યાંથી હનુમાનજી દ્રોણાચલ પર્વત ઉપર દોડતા ગયા, પણ ત્યાં સંજીવની વનસ્પતિ એકદમ શોધી શક્યા નહીં. ત્યારે હનુમાનજીએ આખો દ્રોણાચલ પર્વત ઉઠાવ્યો, દેવ ગંધર્વો હનુમાનજીનો જય જયકાર કરવા લાગ્યા. આ બાજુ રામચંદ્રજી આતુરતાથી પ્રતીક્ષા કરતા હતા કે હનુમાન હજી કેમ આવતો નથી, રાત હવે પૂરી થશે, સૂર્યોદયનો સમય થવા આવ્યો છે. રામચંદ્રજી માનવ જેવી લીલા કરતા હતા, એટલામાં હનુમાનજી દ્રોણાચલ પર્વત લઈને આવી પહોંચ્યા. આનંદ થયો. શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને આલિંગન આપતા કહ્યું, હનુમાન આજે તમારા લક્ષ્મણને પ્રાણદાન આપનારો છે. મારુતિમ પ્રહા વત્સાદ ત્વત પ્રસાદાન મહાકપે નિરામયમ ચ પશ્યામી લક્ષ્મણમ ભ્રાતરમ મમઃ. સુસેન વૈદે સંજીવની વનસ્પતિ શોધી કાઢી એનો દિવ્ય રસ બનાવી લક્ષ્મણજીના મુખમાં રેડ્યો. કોઈ કોઈ રામાયણમાં એવું પણ વર્ણન આવે છે કે હનુમાનજીને થોડુંક અભિમાન થયું કે આટલો મોટો પર્વત આ સમયે હું જ લાવી શક્યો, અને તેને લીધે લક્ષ્મણજી હવે જીવવાના છે. હનુમાનજીએ સુસેન વૈદરાજને પૂછ્યું, લક્ષ્મણજી ક્યારે જાગશે? સુસેને કહ્યું, આ વનસ્પતિનો રસ પેટમાં ગયા પછી 10-15 મિનિટમાં જાગવા જ જોઈએ, આ સંજીવની વનસ્પતિ છે. લક્ષ્મણજીના મુખમાં એ રસ પધરાવ્યાને ઠીક ઠીક સમય થયો, છતાં લક્ષ્મણજી જાગ્યા નહીં. ફરીથી રસ આપ્યો, પણ લક્ષ્મણજીની મૂર્છા વરી નહીં. ત્યારે વયોવૃદ્ધ જાંબવાન બોલ્યા, હે વૈદરાજ, દવા તો તમારી બરાબર છે, પણ અનુપાન બરાબર નથી. વૈદરાજે પૂછ્યું, અનુપાન શું કરવાનું? જામવાને કહ્યું, રામજીના ચરણથી રજ રસમાં મેળવીને આપશો તો લક્ષ્મણજી જાગશે. શ્રીરામ ચરણ રજ એ અનુપાન છે. હનુમાનજીને ખાતરી થઈ કે તો પ્રભુ મને યશ આપે છે, એ તો બધું શ્રી રામ કરી શકે છે, પણ મારી કીર્તિ વધારવા માટે આ લીલા છે. શ્રી રામ ચરણની રજ રસમાં પધરાવી અને તે શ્રી લક્ષ્મણજીના મુખમાં જતા જ લક્ષ્મણજી જાગ્યા. પરમ આનંદ થયો. પ્રભુએ લક્ષ્મણજીને આલિંગન આપ્યું. પછી તો શ્રી રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં રાવણ થાકી ગયો, એનું બખ્તર તૂટી ગયું, એ બહુ ઘાયલ થયો. એને મૂર્છામાં પડવાની તૈયારીમાં જોયો ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું, આજે તમે બહુ થાકી ગયા છો, હવે ઘરે જાઓ, ભોજન કરો, આરામ કરો, અત્યારે મારે યુદ્ધ કરવું નથી, હવે આવતીકાલે જોઈશું. અનુજાનામી ગચ્છ ત્વમિદાનીમ બાણપીડિતઃ પ્રવિશ્ય લંકામાં શ્વાસ્ય શવઃ પશ્યમી બલમ મમઃ. શત્રુ ઘાયલ હોય ત્યારે જ એને મારવાનો હોય, પણ રાવણ ઘાયલ થયો ત્યારે રામજીએ યુદ્ધ બંધ કર્યું. જગતના ઇતિહાસમાં આવો દાખલો ક્યાંય મળશે નહીં. શ્રીરામ અતિ સરળ છે. શ્રીરામ સર્વ સાથે સરળ છે, શત્રુ સાથે પણ સરળ છે. રાવણને આશ્ચર્ય થયું કે લોકો રામજીના જે વખાણ કરે છે તે બહુ જ ઓછા છે. રાવણ રામજીની સમર્થતા જોઈ બહુ ગભરાયો. એણે કુંભકર્ણને જગાડવાની આજ્ઞા કરી. રાક્ષસો કુંભકર્ણ પાસે ગયા, તે મિંદ્રામાં હતો. રાક્ષસોએ એને જગાડ્યો, મદિરા પીવડાવી, માંસ ખવડાવ્યું. કુંભકર્ણ રાવણના દરબારમાં આવ્યો. દરબારમાં આવીને રાવણને કુંભકર્ણે કહ્યું, મેં તને પહેલાં જ કહ્યું હતું કે તું યુદ્ધ કરીશ નહીં, પણ તે માન્યું નહીં, ત્યારે આજે આ પ્રસંગ આવ્યો. રામદેવ નથી, પરમાત્મા છે, પરમાત્મા સાથે વિરોધ કરે છે, હું તને મદદ કરવા તૈયાર નથી. સહાયમ ન કરિષ્યામિ સર્વાવસ્થામ યદુચ્યતે. તું મૂર્ખ છે, ઈશ્વર સાથે વિરોધ કરે છે. જગદંબા હરિ આની અબ સઠ ચાહત કલ્યાણ, ભલ ન કિન્હી તૈ નિશિચર નાહા, અબ મોહિ આઈ જાગ એહી કાહા, અજહુ તાત ત્યાગી અભિમાના, ભજહુ રામ હો ઈહી કલ્યાણા. ઈશ્વર સાથે જે વિરોધ કરે તેને કોણ મદદ કરે? હું તને મદદ નહીં કરું, હું વિભીષણની જેમ રામજીના ચરણનો આશ્રય કરીશ. હજુ હું તને કહું છું કે રામજી સાથે તું વેર કર નહીં, અભિમાનનો ત્યાગ કર, અહંકાર છોડી દે, રામજીનું શરણ સ્વીકારી લે, તેમાં જ તારું કલ્યાણ છે. રાવણે ક્રોધે ભરાઈને કહ્યું, કુંભકર્ણ, મેં તને ઉપદેશ કરવા માટે જગાડ્યો નથી, યુદ્ધ કરવા જગાડ્યો છે. નિંદ્રા આવતી હોય તો ચાલ્યો જા, અહીંથી મને કોઈ ઉપદેશ કરવાની જરૂર નથી. કુંભકર્ણને ખાતરી થઈ કે રાવણ માનવાનો નથી, ઉલટો તે નારાજ થયો હતો. ત્યારે કુંભકર્ણ યુદ્ધ કરવા રણભૂમિમાં ગયો. ભયંકર એવું એનું સ્વરૂપ હતું, વાનરોને પણ આશ્ચર્ય થયું. કુંભકર્ણ યુદ્ધ કરવા આવ્યો તે વિભીષણે જોયું. વિભીષણજી દોડતા કુંભકર્ણ પાસે ગયા, એને વંદન કરીને કહ્યું, તમારો નાનો ભાઈ તમને પ્રણામ કરે છે. ભાઈ, હું શું કરું? રાવણને મેં ઘણો સમજાવ્યો છે, પણ તે માન્યો નહીં, મને લાત મારી, મારો તેણે તિરસ્કાર કર્યો, ત્યારે હું રામજીના શરણે ગયો. કુંભકર્ણે વિભીષણને ઉઠાવીને આલિંગન આપ્યું અને કહ્યું, ભાઈ, તે બહુ સારું કર્યું, અમારા વંશમાં તું જ એક પુણ્ય આત્મા છે. મને બ્રહ્માજીએ કહ્યું હતું, તમારા વંશમાં આ વિભીષણ કુરદીપક છે, રામજીના શરણે તું ગયો, તે બહુ ઉત્તમ કર્યું. સમ્યક કૃતમ ત્વયા વત્સ મદગ્રે મા સ્થિરો ભવ યુદ્ધે સ્વીય પરો વા અત્ર જાયતે ન માયા અતહિ. પણ ભાઈ, હવે મને કંઈ બરાબર દેખાતું નથી, મારો કોણ અને પારકો કોણ કંઈ ખબર પડતી નથી, હવે તું જલ્દી અહીંથી જા. પછી તો રઘુનાથજીએ ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી કુંભકર્ણ સાથે ભયંકર યુદ્ધ થયું. રામજીએ કુંભકર્ણનો હાથ કાપી નાખ્યો. ભયંકર એ હાથ હતો, કપાયેલો હાથ વાનર સેનામાં પડ્યો ત્યારે તેણે ઘણા વાનરોને કચડી નાખ્યા. કુંભકર્ણ હાથ વિનાનો થયો ત્યારે એણે માયા કરીને ભયંકર રૂપ ધારણ કર્યું. રામજીએ એના મુખ ઉપર પ્રહાર કર્યો. દેવો ગંધર્વો રઘુનાથજીને મનાવવા લાગ્યા કે હવે એને વધારે રમાડશો નહીં, જલ્દી મારો. રઘુનાથજીએ ઇન્દ્રા અસ્ત્રનો પ્રયોગ કરીને કુંભકર્ણનું માથું કાપી નાખ્યું. કુંભકર્ણ પડ્યો. દેવો ગંધર્વોએ રઘુનાથજીની સ્તુતિ કરતા કહ્યું, આ દેવોને બહુ ત્રાસ આપતો હતો, આજે આપે એનો ઉદ્ધાર કર્યો, આજે અમે નિર્ભય થયા, આજે પૃથ્વીનો ભાર ઉતરી ગયો. રાવણને જ્યારે ખબર પડી કે કુંભકર્ણ મરી ગયો ત્યારે તે બહુ વ્યાકુળ થયો. ભ્રાતરમ નિહતમ શ્રુત્વા કુંભકર્ણ મહાબલમ રાવણ શોક સંતપ્તો રામેણા કિલષ્ટ કર્મણા મૂર્છિત પતિતો ભૂમાકૃતાધ્ય વિલલાપઃ. રાવણ મૂર્છિત થઈને ધરતી ઉપર પડ્યો, પછી ઉઠીને વિલાપ કરવા લાગ્યો. તે સમયે ઇન્દ્રજીત ત્યાં આવ્યો. રાવણને આશ્વાસન આપતા તેણે કહ્યું, પિતાજી આપ ચિંતા ન કરો, હું બેઠો છું, હું હમણાં જ રામ લક્ષ્મણને મારીશ, સર્વ દુશ્મનોનો વિનાશ કરીશ. અત્યારે જ હું નિકુંભીલા ગુફામાં જઈને યજ્ઞ કરું છું. યજ્ઞ કુંડરમાંથી જે રથ નીકળશે તેમાં બેસીને હું યુદ્ધ કરવા જઈશ, એટલે મને કોઈ મારી શકશે નહીં. શત્રુનો વિનાશ કરવા માટે ઇન્દ્રજીત યજ્ઞ કરવા બેઠો. રક્ત માલ્યાંબર ધરો, રક્ત ગંધાનું લેપન નિકુંભીલા સ્થળે મૌની હવે નાથોપ પચક્રમે. અભિચાર વિધિથી શત્રુનો વધ કરવા માટે આવો યજ્ઞ થાય છે. વિષ્ણુને ખબર પડી કે ઇન્દ્રજીત આ પ્રમાણે યજ્ઞ કરવા બેઠો હતો. વિભીષણે રામચંદ્રજીને કહ્યું કે ઇન્દ્રજીતનો આ યજ્ઞ પરિપૂર્ણ થશે તો એને કોઈ મારી શકશે નહીં. જો પ્રભુ સિદ્ધ હોય સો પાઈહી નાથ વેગી પુની જીતી ન જાયહી. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હું આવું છું, હું ઇન્દ્રજીતનો સંહાર કરીશ. પણ વિભીષણજી જાણતા હતા કે બ્રહ્માજીનું ઇન્દ્રજીતને વરદાન હતું કે 12 વર્ષ સુધી જેણે નિંદ્રા અને આહારનો ત્યાગ કર્યો હોય તેના હાથે જ એનું મરણ થાય. જે પૂર્ણ ઇન્દ્રજીત છે એ જ ઇન્દ્રજીતને મારી શકે છે. રાવણ એ કામનું સ્વરૂપ છે, ઇન્દ્રજીત એ મોહનું સ્વરૂપ છે. મોહ મરે તો જ કામ મરે છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી કામ જીવે છે. કામને મારવો એ બહુ કઠણ નથી, મોહને મારવો એ બહુ કઠણ છે. 12 વર્ષ સુધી જેણે અન્નનો ત્યાગ કર્યો હોય, આહારનો ત્યાગ કર્યો હોય, નિંદ્રાનો ત્યાગ કર્યો હોય તે જ મોહને મારી શકે. વનમાં પધાર્યા પછી લક્ષ્મણજી કોઈ દિવસ સૂતા ન હતા. શ્રી રામ શયન કરતા ત્યારે લક્ષ્મણજી રામજીની સેવામાં જાગતા રહેતા. વિભીષણજીએ રામજીને કહ્યું, લક્ષ્મણસ્તુ અયોધ્યાયા નિગમ્યાયા ત્વયા સહ તદાદિ નિંદ્રાહારાદિનં જાનાતિ રઘુત્તમ. લક્ષ્મણજી એને મારી શકે, બીજું કોઈ એને મારી શકે નહીં. રઘુનાથજીએ આજ્ઞા કરી, લક્ષ્મણ હવે તું ઇન્દ્રજીતને માર. રામજીને વંદન કરીને લક્ષ્મણજી ચાલ્યા. વાનર સેના સાથે હતી. નિકુંભીલામાં પ્રવેશ કર્યો. અનેક રાક્ષસો ત્યાં ઇન્દ્રજીતનું રક્ષણ કરતા હતા. આ સૌ રાક્ષસોનો વિનાશ કર્યો. ઇન્દ્રજીતનો યજ્ઞ છિન્ન ભિન્ન કરી નાખ્યો. ઇન્દ્રજીત ક્રોધે ભરાયો, તે યજ્ઞ પડતો મૂકી ધનુષ્ય બાણ હાથમાં લઈ યુદ્ધ કરવા નીકળ્યો. ભયંકર યુદ્ધ થયું. ઇન્દ્રજીતે નાગશાસ્ત્રમાં શ્રી લક્ષ્મણને બાંધી દીધા. ત્યારે નારદજીએ ગરુડજીને આજ્ઞા કરી. ગરુડજીએ યુદ્ધ ભૂમિમાં જઈ શ્રી લક્ષ્મણને નાગપાશથી છોડાવ્યા. પરંતુ તે સમયે ગરુડજીને શંકા ગઈ કે રામજી પરમાત્મા છે, એ પરમાત્મા હોય તો એમને મારી સહાયની જરૂર કેમ પડી. ગરુડજીના મનમાં કુભાવ આવ્યો. તેથી શંકાનું નિવારણ કરવા કાગભૂસુંડીજીને પૂછવા લાગ્યા. એ બધી કથા પછીથી આવે છે. પછી તો લક્ષ્મણજી અને ઇન્દ્રજીતનું મહાભયંકર યુદ્ધ થયું. ઇન્દ્રજીતે લક્ષ્મણજીના રોમે રોમ ઉપર બાણ માર્યા. વાલ્મીકિ રામાયણમાં એવું વર્ણન આવે છે કે અનેક બાણ વાગવા છતાં લક્ષ્મણજીને જરાય પીડા થઈ નહીં. બ્રહ્માણાની સંતિ દેહે મે પીડામ જાનાતી રાઘવ. બાણ વાગે છે લક્ષ્મણજીને અને પીડા થાય છે રામજીને. ભક્ત અને ભગવાન કેવા એક હોય છે. ઇન્દ્રજીત મહાન વીર હતો, એને લક્ષ્મણજીને અતિશય બાણ માર્યા. લક્ષ્મણજીનું આખું શરીર બાણમય થઈ ગયું, બહુ રુધિર નીકળવા લાગ્યું. સુગ્રીવે લક્ષ્મણજીને કહ્યું કે આપને બહુ પરિશ્રમ થાય છે. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, ના ના, મને જરાય ત્રાસ થતો નથી. બાણ મારા શરીરમાં વાગ્યા તો છે, પણ એનું દુઃખ મને થતું નથી. લક્ષ્મણજીના રોમ રોમમાંથી શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ એવો ધ્વનિ નીકળતો હતો, અને તેથી અનેક બાણ વાગવા છતાં લક્ષ્મણજીને એનું દુઃખ થતું ન હતું. કદાચ એનું દુઃખ થતું હશે તો રામજીને થતું હશે. લક્ષ્મણજી રામજીના અંતર્યામી હતા. લક્ષ્મણજી અને ઇન્દ્રજીતનું ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણજીએ ઇન્દ્રજીતનો હાથ કાપ્યો. પછી તો લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી, ધર્માત્મા સત્ય બંધશ્ચ્ય રામો દશરથી યર્ધી ત્રિલોક્ય ત્રિલોક્યામ પ્રતિદ્રંદ્ર સ્તદેનમ જહી રાવણમ. શ્રી રામ ધર્મનિષ્ઠ છે, એક પત્ની વ્રતનું પાલન કરનારા છે. આ સિદ્ધાંત સત્ય હોય તો આ બાણ ઇન્દ્રજીતનું મસ્તક ઉડાવશે. લક્ષ્મણજીએ દિવ્ય બાણ ધનુષ્ય ઉપર ચડાવીને શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામનો જપ કર્યો. પ્રતિજ્ઞા કરીને જ્યાં બાણ છોડ્યું કે ઇન્દ્રજીતનું મસ્તક કપાઈ ગયું. ઇન્દ્રજીત પડ્યો. પડતા પડતા પણ એણે અનેક વાનરોને ઘાયલ કર્યા. લક્ષ્મણજીનો જય જયકાર થયો. દેવો ગંધર્વોએ પુષ્પવૃષ્ટિ કરી. લક્ષ્મણજીએ હનુમાનજી સાથે રામચંદ્રજી પાસે જઈને વંદન કર્યું. હનુમાનજીએ ઇન્દ્રજીતનું મસ્તક દેખાડ્યું. પ્રભુએ લક્ષ્મણજીને આલિંગન આપતા કહ્યું, મારા લક્ષ્મણે ઇન્દ્રજીતને માર્યો છે. ઇન્દ્રજીત મર્યો એટલે હવે રાવણ માર્યો જ છે. હવે રાવણને મારવો એ બહુ કઠણ નથી, ઇન્દ્રજીતને મારવો એ જ બહુ કઠણ હતો. રાવણ કરતાં પણ ઇન્દ્રજીત બહુ પ્રબળ હતો. રામજીએ લક્ષ્મણજીના બહુ વખાણ કર્યા. તે સમયે ઇન્દ્રજીતનું મસ્તક લેવા તેની પત્ની સુલોચના ત્યાં આવી. તેના વિલાપથી રામજીનું હૃદય પીગળી ગયું. રામજી તો બહુ દયાળુ હતા. રામજીએ સુલોચનાને કહ્યું, કૃપયા તૌ ભર્તારમ કરોમ્યદઃ સજીવિતમ. તમે કહો તો તમારા પતિને હું જીવતો કરું, તેને હજાર વર્ષનું આયુષ્ય આપું. રામજી ઇન્દ્રજીતને જીવતો કરવા તૈયાર થયા. ત્યારે સુલોચનાએ ના પાડી કહ્યું, મારા પતિ યુદ્ધ કરતા કરતા મર્યા છે, તેથી એ વીર ગતિને પામ્યા છે. તમે એમને જીવતા કરશો તો તેઓ મને ઠપકો આપશે. સુલોચના સતી થઈ. મારા સૌ રાક્ષસોને પણ મુક્તિ મળે. ઇન્દ્રજીત મૃત્યુ થતા રાવણ પુત્ર યોગમાં રડવા લાગ્યો. તે સમયે મંદોદરી રાવણને સમજાવવા લાગી કે મારો મોટો દીકરો ગયો અને હજુ તમે માનતા નથી. શ્રી રામ પરમાત્મા છે, એમની સાથેનો વિરોધ તમે છોડી દો. રાવણે કહ્યું, હું જાણું છું કે રામ પરમાત્મા છે. મંદોદરીએ કહ્યું, રામ પરમાત્મા છે તે તમે જાણો છો, છતાં વેર કેમ કરો છો? રાવણે કહ્યું, મેં વિચાર કર્યો કે હું એકલો બેસીને રામજીનું ધ્યાન કરું અને પ્રેમથી સ્મરણ કરું તો મને એકલાને જ મુક્તિ મળે, પણ હું રામજી સાથે વિરોધ કરું તો મારા આખા વંશનું કલ્યાણ થાય. આ રાક્ષસોનો આહાર તામસી છે, એમનું જીવન તામસી છે, એ ભક્તિ કરી શકે એમ નથી, ધ્યાન તપ જપ કરી શકે એમ નથી, પણ જો રામજી સાથે હું વિરોધ કરું તો આ લોકો રામ બાણગંગામાં સ્નાન કરીને અંતઃકારમાં રામજીના દર્શન કરતા કરતા પ્રાણ છોડે અને આમ મારા સૌ રાક્ષસોને મુક્તિ મળે. રાવણ કંઈ બહુ મૂર્ખ નથી. એણે મંદોદરીને કહ્યું, મેં જાણીને વેર કર્યું છે. રામો વિષ્ણુશ્ચ મા સીતા જાનામી પ્રાણવલ્લભે રામા હસ્તા ગ્રંધમ લબ્ધુમ હતા સીતા પુરામયા રામા હસ્તાશ્ચ તક દેહો ગચ્છામી પરમમ પદમ. મારો પણ હવે ઉદ્ધાર થવાનો છે, તું ચિંતા કરીશ નહીં. મંદોદરીને આશ્ચર્ય થયું. પછી તો રાવણ યુદ્ધ કરવા માટે નીકળ્યો. રાવણ રથમાં હતો અને રામચંદ્રજી ધરતી ઉપર હતા. તે સમયે વિભીષણજી થોડા અધીરા થયા. એમણે રામચંદ્રજીને કહ્યું, પ્રભુ રથ નથી, પગમાં જોડા નથી, બળવાન શત્રુને શી રીતે જીતી શકાશે? ત્યારે પ્રભુએ વિભીષણને થોડો ઉપદેશ કર્યો. તે તુલસીદાસજીના રામાયણમાં આવે છે. તેનું નામ ધર્મગીતા છે. કુરુક્ષેત્રમાં જેમ શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ કર્યો છે તેમ શ્રીરામ વિભીષણને ઉપદેશ કરે છે. ધર્મરૂપી રથના ચાક ક્યાં? આ રથના ઘોડા કેવા છે? એનું બખ્તર શું છે? સાથી કોણ છે? આનું સઘળું વર્ણન ધર્મગીતામાં કર્યું છે. પ્રભુએ વિભીષણને કહ્યું, શૌરજ ધીરજ તેહી રથ ચાકા સત્યશીલ ડઢ ધ્વજા પતાકા બલ વિવેક દમ પરહિત ગોરે ક્ષમા કૃપા સમતા રજુ જોરે ઈસ ભજનું સારથી સુજાના બિરતી ચર્મ સંતોષ કૃપાના દાન પરશુ બુદ્ધિ શક્તિ પ્રચંડા બર વિજ્ઞાન કઠિન કોડંડા અમલ અચલ મન ત્રોણ સમાના સમ જમ નિયમ સિલી મુખ નાના કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા એહી સમ વિજય ઉપાય ન દૂજા સખા ધર્મમય અસ રથ જાકે જીતન કહું ન કથું રિપુ તાકે. ઈશ ભક્તિ સારથી છે, સંયમરૂપી ઘોડાઓ છે, શૌર્ય અને ધૈર્ય આ રથના બે ચક્ર છે. આવા ધર્મરૂપી રથમાં જે બેસે છે એને કોઈ મારી શકે નહીં. આ લૌકિક રથ તે સાચો રથ નથી. મહાપુરુષો ધર્મરૂપી રથમાં બેસે છે પછી એમને કોઈ પણ મારી શકે નહીં. પણ પ્રભુને પેદલ જોઈ દેવોને ક્ષોભ ઉપજ્યો. ઇન્દ્ર રાજાએ વિચાર કર્યો અને માટલી સાથીને આજ્ઞા કરી કે રામજીને માટે આ રથ તમે લઈ જાઓ. માટલી સાથી રથ લઈને શ્રી રામચંદ્રજી પાસે ગયો. દેવોએ પ્રભુ પ્રાર્થના કરી કે આપ આ રથમાં વિરાજો. રઘુનાથજી રથમાં વિરાજ્યા. શ્રીરામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધનું વર્ણન કોણ કરી શકે? આકાશમાં દેવો અને ઋષિઓ પણ આ યુદ્ધ જોવા આવ્યા. રાવણ અનેક પ્રકારની માયા કરતો હતો, રઘુનાથજી રાવણની માયાને છિન્ન ભિન્ન કરતા હતા. મૂર્ધનો રાવણસ્થાય બહવો રુધિરો ક્ષિતા ગગનાથ પતંતી સમહ તાલાદીવ ફલાનીહી. રામજી વારંવાર બાણ છોડતા હતા, વૃક્ષ ઉપરથી ફર પડે એમ રાવણના મસ્તકો કપાઈને નીચે પડતા હતા, પણ એને ફરીથી નવા મસ્તક આવતા હતા. રાવણે શિવજીની કમર પૂજા કરી હતી, પોતાના મસ્તકને જ કમર બનાવીને શિવજીને તેણે અર્પણ કર્યું હતું, તેથી તેને શિવજીનું વરદાન હતું. તેને નવા નવા મસ્તક આવતા હતા, તેથી તે જલ્દી મરતો ન હતો. ભયંકર યુદ્ધ થયું, યુદ્ધમાં રામજીને પરિશ્રમ થયો. ત્યારે યુદ્ધ ભૂમિમાં અગસ્ત્ય મુનિ ગયા, તેમણે રામજીને આદિત્ય હૃદયના પાઠનો ઉપદેશ કર્યો. પરિશિષ્ટ બે પરમાત્માએ આ લીલા દ્વારા જગતને બોધ આપ્યો છે કે હું પરમાત્મા છું, છતાં સૂર્યનારાયણની પૂજા કરું છું. સૂર્યનારાયણની પૂજા કરીને પછી રામજીએ બાણ છોડવા માંડ્યા, અને તે સમયે વિભીષણે રઘુનાથજીને કહ્યું કે એની ડૂટી પાસે અમૃત છે, નાભી કુંડ પ્યુષ્ય બસ યા કે નાથ જિયત રાવનું બલ તાકે, અને તેથી રાવણ મરતો નથી. એની ડૂટીમાં રહેલું અમૃત અગ્નિયાસ્ત્રથી સૂકવી નાખો, પછી એ મરે. રાવણને વરદાન હોવાથી એના મસ્તક અનેક વાર કાપ્યા છતાં નવા ઉત્પન્ન થાય છે. ડૂટીમાંનું અમૃત સુકાઈ જશે તો પછી એને નવા મસ્તક આવશે નહીં. પછી તો રામજીએ અગ્નિયાસ્ત્રનો પ્રયોગ કર્યો. પાવકાસ્ત્રેણ સંયોજ્ય નાભિમ વિવ્યાત રક્ષ. શ્રી રામચંદ્રજીએ રાવણની નાભિમાં અગ્નિયાસ્ત્રનો પ્રહાર કર્યો, અને પછી રાવણના મસ્તકો અને ભુજાઓ કાપી નાખ્યા. મસ્તકો કપાઈ જવાથી રાવણનું તેજ ચાલ્યું ગયું. હવે એનો વિનાશકાર આવ્યો હતો. એક મુખ્ય શિર અને બે હાથ શેષ રહી ગયા હતા. તે સમયે માટલીએ રઘુનાથજીને કહ્યું, એના મસ્તક ઉપર પ્રહાર ન કરો, એનાથી એ મરશે નહીં, એના હૃદયમાં પ્રહાર કરો. આપ જલ્દીથી બ્રહ્માસ્ત્ર છોડીને એનું મર્મ સ્થળ વિંધી નાખો. અગસ્ત્ય ઋષિએ બ્રહ્માસ્ત્રનું દાન કરેલું. પ્રભુએ બ્રહ્માસ્ત્રથી રાવણના હૃદયમાં પ્રહાર કર્યો, અને જ્યાં મર્મ સ્થાનમાં પ્રહાર થયો કે બ્રહ્માસ્ત્રના પ્રતાપે રાવણ પડ્યા. બિભેત હૃદયમ તૂર્ણમ રાવણસ્ય મહાત્મનઃ રાવણસ્યાદ હર પ્રાણાનિવેશ ધરણી તલે. રાવણ પડ્યો ત્યારે દેવો બહુ રાજી થયા. દેવો ગંધર્વોએ જય નાદ કર્યો, શિયાવર રામચંદ્ર કી જય. રાવણના શરીરમાંથી નીકળેલું દિવ્ય તેજ રામચંદ્રજીના ચરણમાં લીન થયું. પશ્યત્સુ સર્વભૂતેષુ રામમેવ પ્રવિષ્ટુવાન. રાવણ રામજીના ચરણમાં લીન થયો. રાવણને દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ. દેવોને આશ્ચર્ય થયું કે આ તો દુષ્ટ છે, પાપી છે, છતાં મોટા મોટા યોગીઓના જેવી સદગતિ એને મળી. ત્યારે નારદજીએ બધાને સમજાવ્યું કે એનું એ જ કારણ છે કે રાવણ વેરથી પણ રામજીનું જ ધ્યાન કરતો હતો. કોઈ પણ નિમિત્તથી જીવ ઈશ્વર સાથે સંબંધ રાખે અને ઈશ્વરનું ધ્યાન કરે તો એનું કલ્યાણ થાય છે. રામજીનું પ્રેમથી ધ્યાન કરે એનું કલ્યાણ થાય, એમાં શું આશ્ચર્ય છે. પાપિષ્ટો વા દુરાત્મા પરધન પરદારેશુ શક્તો યદી સ્યાત નિત્યમ સ્નેહાત ધ ભ્યાત્રા રઘુકુલ પિલકમ ભાવ્યં સંપરેત ભૂત્વા સુતાંત રંકો ભવશત જનિતા નેક દોષૈ વિમુક્તઃ સગો રામસ્ય વિષ્ણુઃ સુખર વિનુતમ યાતિ વૈકુંઠ માધમ. રાવણ વેરથી ધ્યાન કરતો હતો પણ તે વેરથી પણ પરમાત્માનું જ ચિંતન કરતો હતો. શ્રી રામનું ચિંતન કરતા કરતા પ્રાણ ત્યાગ કરનાર શ્રી રામમાં લીન થઈ જાય છે. પછી ભલે એ ચિંતન કોઈ પણ ભાવે હોય. ભાગવતમાં વર્ણન આવ્યું છે કે નિષ્કામ ભગવાનનું ચિંતન કામ ભાવથી કરતી ગોપીઓ ભગવાનમય બની હતી. શિશુપાલ ક્રોધથી ભગવાનનું ચિંતન કરતો ભગવાનમય બન્યો હતો. કંસ બીકથી ભયથી ભગવાનનું ચિંતન કરતો ભગવાનમય બન્યો હતો. કામ ભાવે, વેર દ્વેષ ભાવે, ભય ભાવે કે શુદ્ધ પ્રેમ ભાવે, કોઈ પણ ભાવે માનવે પરમાત્મામાં પોતાનું મન સંપૂર્ણપણે લગાડવું જોઈએ. કોઈ પણ પ્રકારે ભગવાનમાં તન્મયતા થવી જોઈએ. રાવણને સદગતિ પ્રાપ્ત થઈ. રાવણનું મૃત્યુ થતા રાવણની સ્ત્રીઓ રડવા લાગી. એ સમયે વિભીષણને પણ થોડું દુઃખ થયું. લક્ષ્મણજીએ વિભીષણને ઉપદેશ કર્યો અને પછી આજ્ઞા કરી કે રાવણના શરીરને હવે તમે અગ્નિ સંસ્કાર કરો. વિભીષણના હાથે અગ્નિ સંસ્કાર કરાવ્યો. વિભીષણે રામજીને પ્રાર્થના કરી કે આપ લંકામાં પધારો, આ બધું રાજ્ય આપનું જ છે. રામજીએ કહ્યું, મારો નિયમ છે કે 14 વર્ષ સુધી કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં. હું તો બહાર વનમાં જ રહું છું. મારી માની આજ્ઞા છે કે મારે 14 વર્ષ વનમાં રહેવું. હું કોઈ ગામમાં પ્રવેશ કરું તો વનવાસની પ્રતિજ્ઞાનો ભંગ થાય. લક્ષ્મણજી આવશે. શ્રી રામચંદ્રજીએ આજ્ઞા કરી તે શ્રી લક્ષ્મણજીએ વિભીષણને લંકાની ગાદી પર બેસાડી રાજ્ય અભિષેક કર્યો. લંકાનું રાજ્ય મળ્યું પણ પ્રભુએ તે લીધું નથી. વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. પ્રભુએ લંકામાંથી એક પૈસો પણ લીધો નથી. લંકામાં અતિશય સંપત્તિ હતી. લંકાની સંપત્તિ લંકામાં જ રાખી છે. એમાંથી કશું પણ અયોધ્યા લઈ ગયા નથી. લંકાનું રાજ્ય મળ્યા પછી વિભીષણ દોડતા જઈને રામચંદ્રજીના ચરણમાં પડી ગયા. રામચંદ્રજીને વંદન કર્યું. વિભીષણ રાજા થયા તે જોઈને રામજીને બહુ આનંદ થયો. વિભીષણે કહ્યું, નાથ, આ બધું જ આપના ચરણમાં અર્પણ છે. રામજીએ કહ્યું, આ બધું જ મારું છે પણ એ મેં તને આપ્યું છે. તારે કંઈ સેવા કરવી હોય તો આ વાનરોનું તું સન્માન કર. વિભીષણે વાનરોને વસ્ત્રો આભૂષણો આપ્યા. પછી વિભીષણે આજ્ઞા કરી તે જાનકીજીને માંગલિક સ્નાન કરાવ્યું. જાનકીજીને સુંદર શૃંગાર કર્યો. જાનકીજી પાલખીમાં બેઠા અને ધીરે ધીરે પધાર્યા. વાનરોને શ્રી સીતા માના દર્શનની બહુ ઈચ્છા હતી કે માતાજી કેવા હશે, અમારે દર્શન કરવા છે. તે માતાજીના દર્શન માટે પડાપડી કરવા લાગ્યા, કુદાકૂદ કરવા લાગ્યા. સેવકો હટો હટો બોલી સૌને હટાવવા લાગ્યા. વાનરો થોડા નારાજ થયા કે અમે શ્રી સીતાજીને માટે પ્રાણનો ભોગ આપ્યો છે, અમને દર્શન કરવા દેતા નથી. ત્યારે રામજીએ કહ્યું કે આ બધા પ્રેમથી દર્શન કરવા બહુ આતુર છે, માટે હવે શ્રી સીતાજી ચાલતા આવે એ જ યોગ્ય છે. પાદ ચારેણ साया तू जानकी मम सन्निधि। श्री सीताजी पालकी माथी उतरी ने धीरे धीरे चालवा लाग्या। वानरो श्री सीता मानो जय जयकार करता एमने वंदन करवा लाग्या। सीताजी पधार्या त्यारे प्रभुए थोड़ी लीला करी, छाया जानकी ने अग्निमा दग्ध करीने प्रत्यक्ष जानकी नो स्वीकार करवो हतो। तेथी प्रभुए श्री सीताजी ने कड़वा शब्दों कया। माताजीए लक्ष्मण जी ने कहूं, लक्ष्मण जल्दी अग्नि प्रगट करो। अग्नि प्रगट थयो त्यारे सीताजीए बे हाथ जोड़ीने कहूं, जो मनह बच क्रम मम उर माही, तजी रघुवीर आन गति नाही, तो कृषानु सब कई गति जाना, मऊ कहूँ हो श्रीखंड समाना। श्री राम विना अन्य कोई पुरुषनु मैं स्मरण पण कर्यू न होय, मैं पतिव्रता धर्मनु बराबर पालन कर्यू होय, तो हे अग्निदेव तमे चंदन जेवा शीतर थई जाओ। श्री सीताजीए अग्निमां प्रवेश कर्यो। बधा अद्दर श्वासे जोई रह्या, केटलाक वानरो तो रड़वा लाग्या के आ शू आवो अनर्थ। श्री सीताजी माटे रामजीए आटलू मोटू युद्ध कर्यू अने हवे रामजी आवुं केम करे छे। ते समये साक्षात अग्निनारायण श्री सीताजीने लईने बहार आव्या, कहूं एषा ते राम वैदेही पापम श्याम न विद्यते। श्री सीताजी महान पतिव्रता छे, देवो ऋषियों सौ त्यां प्रगट थया, सौवे साक्षी आपी। श्री रामचंद्र जीए सीताजी नो स्वीकार कर्यो। सीताजी श्री राम जी साथे बैठा, श्री सीता राम जी ना दर्शन करता ब्रह्मा जी ने आनंद थयो। ब्रह्मा जीए परमात्मा ने सुंदर स्तुति करी, जय राम सदा सुख धाम हरे, रघुनायक सायक चाप धरे, भव बारन धारन सिंह प्रभा, गुण सागर नागर नाथ विभो। पछी इंद्र राजाए स्तुति करी, दे भक्ति रमा निवास त्रास हरन शरण सुखदायकम, सुख धाम राम नमामि काम अनेक छवि रघुनायकम, सुरवंद रंजनम द्रंदम द्रंद्र भंजन मनोज तनु अतुलित बलम, ब्रह्मादि शंकरम सेव्य राम नमामि करुणा कोमलम। पछी इंद्र राजाए रामचंद्र जी ने कहूं, अमारा माटे आपे बहु सहन कर्यू छे, आ रावण अमने बहु त्रास आपतो हतो, आपे बहु कृपा करी, हूँ आपनी सी सेवा करूँ। त्यारे प्रभुए इंद्र राजा ने आज्ञा करी के आ युद्ध में राक्षसोए अनेक वानरों ने मार्या छे, मम हित लागी तजे इन्ह प्राणा, सकल जियाऊ सुरस सुजाना। तमे आकाश में उभा रहीने अमृतनी वृष्टि करो, जेथी मारा वानरो फरीथी जीवता थाय। इंद्र राजाए प्रभुनी आज्ञा प्रमाणे आकाशमांथी अमृतनो वरसाद वर्षाव्यो। मृत्यु पामेला सौ वानरो जीवता थया। युद्ध भूमिमां वानरोनो मरण थयुं हतुं अने राक्षसोनुं पण मरण थयुं हतुं, पण वानरो जीवता थया अने राक्षसो न थया। एनु कारण बताव्यू छे के वानरो युद्ध करता त्यारे राक्षसो ने जोता, अने राक्षसो युद्ध करता त्यारे रामजीना दर्शन करता, श्री रामचंद्रजीना दर्शन करता करता राक्षसो ए प्राणनो त्याग करेलो, अने तेथी अमृतनो वरसाद वर्ष्यो, छता राक्षसो फरीथी जीवता थया नहीं। राक्षसो तो प्रभुना धाममां गया हता। रामाकार भये तिन्ह के मन, मुक्त भये छूटे भव बंधन, अंतकार मां जे श्री राम दर्शन करे, श्री राम स्मरण करे, तेने पछी आ संसार मां पाछा આવવાનું રહેતું નથી. તે પછી ભગવાન શંકરે આવીને રામજીની સ્તુતિ કરતા કહ્યું, શ્યામઘાત રાજીવ બિલોચન દીનબંધુ પ્રણાતારતી મોચન અનુજ જાનકી સહિત નિસ્તર બસુ રામ નૃપ મમ ઉર અંતર નાથ જબ હી કોસલ પૂરી હોય હી તિલક તુમ્હારા કૃપા સિંધુ મેં આવું દેખન ચરિત ઉદાર. હવે જલ્દીથી આપનો અયોધ્યામાં રાજ્ય અભિષેક થશે ત્યાં હું આપના દર્શન કરવા માટે આવીશ. પરમ આનંદ થયો. વિભીષણે શ્રી રામચંદ્રજીને બહુ આગ્રહ કર્યો કે અહીંયા થોડા દિવસ આપ આનંદમાં વિરાજો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હવે 14 વર્ષની અવધિ પૂરી થાય છે, મારો ભાઈ ભરત મને યાદ આવે છે. ભગવાનનું જે સતત સ્મરણ કરે ને એને ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી. ભરતજી રામજીના સ્મરણમાં તન્મય રહેતા અને તેથી રામચંદ્રજીને ભરત યાદ આવતા હતા. રામજીએ કહ્યું, મારે હવે જલ્દી અયોધ્યા જવું છે. મેં સાંભળ્યું છે કે મારા ભાઈએ અન્નનો ત્યાગ કર્યો છે, એ કંદ મૂળ ફર ખાય છે, જટા વલકલ ધારણ કરે છે, એ મારા જેવી તપશ્ચર્યા કરે છે. સુકુમારો અતિ ભક્તો મેં ભરતો મામ વેક્ષતે જટા વલકલ ધારી સશબ્દ બ્રહ્મા સમાહિત. ભરત મારી પ્રતીક્ષામાં છે, મારે ઉતાવળે જવું જોઈએ. પછી તો રઘુનાથજીએ વાનરોને કહ્યું, તમે મને બહુ મદદ કરી છે, હું તમારા ઉપકારને નહીં ભૂલું. રામજી વાનરોનો ઉપકાર ભૂલ્યા નથી હો. કૃષ્ણ અવતારમાં એમણે વાનરોના એ ઉપકારનું સ્મરણ રાખીને ખૂબ માખણ ખવડાવ્યું છે. જીવનો એવો સ્વભાવ છે કે કોઈએ એના ઉપર કરેલા ઉપકારને તે ભૂલી જાય છે, અપકારને યાદ રાખે છે. ભગવાન થોડા પણ ઉપકારને ભૂલતા નથી. શાસ્ત્રમાં દરેક પાપના પ્રાયશ્ચિત બતાવ્યા છે, પણ જે કૃતજ્ઞ છે, જે કરેલા ઉપકારને ભૂલી જાય છે, તેને માટે કોઈ પ્રાયશ્ચિત નથી. બીજાના ઉપકારને ભૂલો નહીં. રામજી વિચારે છે, આ વાનરોએ મારી બહુ સેવા કરી છે, આ મારા પરમ ભક્તો છે, એમણે ઝાડના પાંદડા ચાવીને મારી સેવા કરી છે. અત્યારે તો હું તપસ્વી છું, તેથી કંઈ આપી શકતો નથી. પણ કૃષ્ણ અવતારમાં એમના ઉપકારોનું સ્મરણ રાખીને એમને ખૂબ માખણ ખવડાવીશ. રામ અવતારમાં વાનરોએ કરેલી સેવાનું ફળ પ્રભુએ કૃષ્ણ અવતારમાં આપ્યું છે. કનૈયાએ વાનરોને ખૂબ માખણ ખવડાવ્યું છે. લંકા યુદ્ધ પતી ગયા પછી રામજીએ વાનરોને કહ્યું, હું તમારા ઉપકારને કદી નહીં ભૂલું, હવે તમે અહીંથી ઘેર પધારો. રામજીનો વિયોગ કોઈથી સહન થાય એમ ન હતો. તે વાનરોએ કહ્યું, મહારાજ અમારે અયોધ્યા આવવું છે. અયોધ્યા ગંતુમ ઇચ્છામ સત્વયા સહ રઘુત્તમ. કૌશલ્યામાના અમારે દર્શન કરવા છે. પુષ્પક વિમાનમાં શ્રી સીતા રામજી વિરાજ્યા હતા. રામજીએ સૌને વિમાનમાં બેસી જવા આજ્ઞા કરી. જેમ જેમ વાનર સેના વિમાનમાં ભરાતી ગઈ તેમ તેમ વિમાન મોટું થતું ગયું. અયોધ્યા જવાની ઈચ્છા બધા જ વાનરોને હતી. વિમાન અતિ વિશાળ બન્યું. બધાએ શ્રી રામચંદ્રજીનો જય જયકાર કર્યો. વિમાન અયોધ્યા ભણી ચાલ્યું. પાતિત્વા તતશ્ચક્ષુ સર્વતો રઘુનંદન અબ્રવીન મૈથિલી સીતામ રામ શશિનિભાન નામ. પુષ્પક વિમાનમાં વિરાજેલા શ્રી રઘુનાથજી શ્રી સીતાજીને બતાવવા લાગ્યા કે અહીંયા રાવણને માર્યો, અહીં કુંભકર્ણ મર્યો, અહીં આ સેતુ બાંધ્યો, અહીં અમે રામેશ્વરની સ્થાપના કરી છે. શ્રી સીતાજીએ કહ્યું મારે રામેશ્વરની પૂજા કરવી છે. રામજીએ કહ્યું અત્યારે નહીં, આપણે અયોધ્યા જઈને પછી ફરીથી યાત્રા કરવા નીકળીશું ત્યારે અહીં આવીશું, અત્યારે તો ભરત પ્રતીક્ષા કરે છે. દૂરથી રામેશ્વર ભગવાનના દર્શન કર્યા તે પછી સુગ્રીવની નગરી કિષ્કિંધા દેખાઈ. કિષ્કિંધામાં વિમાન ઉતર્યું, ત્યાં અનેક વાનરો વાનર પત્નીઓ સાથે શ્રી સીતારામજીના દર્શન માટે આવ્યા. આનંદ થયો, ત્યાંથી વિમાન આગળ વધ્યું. રામજી સીતાજીને બતાવવા લાગ્યા અહીંયા મેં વાલીને માર્યો, અહીંયા સુગ્રીવ સાથે મૈત્રી થઈ. આગળ જતા રસ્તામાં પંચવટીના દર્શન થયા. અગસ્ત્ય ઋષિ, શુતિક્ષણ ઋષિ વગેરે ઋષિઓના આશ્રમ બતાવ્યા. માતાજીને યાદ કરાવ્યું, યાદ છે આપણે ક્યાં હતા? માતાજીને યાદ આવ્યું. રામજીએ કહ્યું અત્ર મામ કૈકેહી પુત્ર પ્રસાદયતુ માગતઃ ભરતરાજા આશ્રમમ પશ્ય દ્રશ્યતે યમુના તટે. આ ચિત્રકૂટ દેખાય છે, અહીં ભરત આપણને મળવા આવ્યો હતો. આ ભરતરાજ ઋષિનો આશ્રમ દેખાય છે. પ્રયાગરાજમાં વિમાન ઉતર્યું. રઘુનાથજીએ કહ્યું આજની રાત અહીંયા રહીશું, આવતીકાલે અવધિ પરિપૂર્ણ થાય છે ત્યારે અયોધ્યામાં પ્રવેશ કરીશું. પ્રભુએ હનુમાનજીને આજ્ઞા કરી કે તમે જલ્દી દોડતા હવે અયોધ્યામાં જાઓ, ભરતજીને ખબર આપો કે અમે સવારે આવીશું. હનુમાનજી ખબર આપવા ઉપડી ગયા. શ્રી રઘુનાથજીને પધારેલા જોઈ ભરતરાજ ઋષિને અતિશય આનંદ થયો. એમણે સૌનું સ્વાગત કર્યું. શ્રી રઘુનાથજીએ ગુરુદેવને પૂછ્યું મારો ભરત તો આનંદમાં છે ને, ઘણા વર્ષો થયા મેં ભરતની વાર્તા સાંભળી નથી. ભરતરાજ ઋષિએ કુશળ સમાચાર નિવેદન કર્યા. રઘુનાથજીએ રાત્રે ત્યાં મુકામ કર્યો. બીજે દિવસે વિમાનમાં બેસી આગળ જતા રસ્તામાં શ્રી સીતાજીએ ગંગામાની પૂજા કરી. જ્યારે વનવાસમાં પધારેલા ત્યારે ગંગાજીની બાધા રાખી હતી કે 14 વર્ષનો લક્ષ્મણજી સાથેનો અમારો વનવાસ પરિપૂર્ણ થાય તો માં હું આપની પૂજા કરીશ. શ્રી ગંગાજીએ આશીર્વાદ આપ્યા અને કહું એ તો મારો મહિમા વધારવા માટે આવી લીલા કરો છો. તુમ્હ જો હમહી બડી વિનય સુનાય, કૃપા કિન્હી મોહી દોનીહ બડાઈ. ગૃહરાજાએ આવીને પ્રભુને સાષ્ટાંગ વંદન કર્યા. રામજીએ એને ઉઠાવીને આલિંગન આપ્યું. પરમ આનંદ થયો. વિમાનમાં બેસી સૌ અયોધ્યા માર્ગે આગળ વધ્યા.